એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે આપણી ચારે બાજુ છે, પણ આપણે ભાગ્યે જ એના પર ધ્યાન આપીએ છીએ.
બરાબર. ક્યારે વિચાર્યું છે કે આપણી ગાડીની ચાવી ધાતુની કેમ હોય, પણ એનું રિમોટ પ્લાસ્ટિકનું કેમ? અથવા હીરો આટલો કઠોળ કેમ છે, પણ એ જ કાર્બનમાંથી બનેલી પેન્સિલની અણી આટલે નરમ?
આ સવાલો દેખાવમાં બહુ સામાન્ય લાગે છે, પણ એના જવાબો એ બહુ ઊંડા છે. આજે આપણે એ જ દુનિયાની સફર કરવાના છીએ, પદાર્થ વિજ્ઞાન એટલે કે મટીરિયલ સાયન્સ.
હા, આપણે જે પણ વસ્તુને સ્પર્શ કરીએ છીએ, જેનો ઉપયોગ કરીએ છીએ, એની પાછળ એક આખું અદ્રશ્ય વિજ્ઞાન કામ કરે છે.
અને આ વિજ્ઞાનને સમજવું એ ફક્ત રસપ્રદ જ નથી, પણ આજના સમયમાં તો બહુ જરૂરી પણ છે.
બરાબર.
કારણ કે ભવિષ્યની મોટી સમસ્યાઓ જેમ કે ક્લીન એનર્જી હોય કે પર્યાવરણનું સંરક્ષણ,
હા,
એનો ઉકેલ મોટા ભાગે નવા અને વધુ સારા પદાર્થોની શોધ પર જ નિર્ભર છે.
ચોક્કસ. અને આ સમજવા માટે આપણે ક્રિસ્ટોફર હોલના કાર્યોનો આધાર લઈ રહ્યા છીએ. એમના પુસ્તકો આપણને શીખવે છે કે આ બધા પદાર્થોના ગુણધર્મોનું રહસ્ય ક્યાં છુપાયેલું છે.
એમના અણુસ્તરના બંધારણમાં.
બિલકુલ. અને આ વિષયને સમજાવવા માટે ક્રિસ્ટોફર હોલથી વધુ સારો માર્ગદર્શક ભાગ્યે જ કોઈ મળશે.
કેમ, એવું શું ખાસ છે એમનામાં?
જુઓ, તેઓ માત્ર એક મહાન વૈજ્ઞાનિક જ નથી, પણ એક ઉત્તમ સંચારક પણ છે. તેઓ જટિલ વિષયોને એવી રીતે સમજાવે છે કે સામાન્ય માણસ પણ તેની સુંદરતાને માણી શકે.
તો એમના વિશે થોડું વધુ જાણીએ. તેઓ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાં મટીરિયલ સાયન્સના પ્રોફેસર એમિરિટસ છે, પણ મને એ વાતમાં રસ પડ્યો કે એમની મૂળભૂત તાલીમ રસાયણશાસ્ત્રમાં છે.
હા, અને એનાથી ઘણો મોટો ફરક પડે છે.
શું ફરક પડે છે?
રસાયણશાસ્ત્રની પૃષ્ઠભૂમિને કારણે તેઓ દરેક પદાર્થને ઉપરથી નથી જોતા, પણ એના મૂળમાંથી જુએ છે, અણુઓ અને પરમાણુઓના સ્તરેથી. પણ જે વાત એમને ખરેખર અનન્ય બનાવે છે
એ શું છે?
એ છે કે એમણે પોતાનું સંશોધન સિમેન્ટ અને પથ્થર જેવા રોજિંદા અને વ્યવહારિક પદાર્થો પર કર્યું છે.
ઓહ, એટલે કે એમની પાસે ઊંડું સૈદ્ધાંતિક જ્ઞાન પણ છે અને વાસ્તવિક દુનિયાનો ઔદ્યોગિક અનુભવ પણ. આ તો એક દુર્લભ સંયોજન કહેવાય.
બરાબર. આથી જ તેઓ માત્ર શું છે તે નથી સમજાવતા, પણ કેમ છે તે પણ સમજાવે છે. એ પુલ કેમ તૂટી પડે છે અને ગગનચુંબી ઇમારતો કેમ ઊભી રહે છે, એની પાછળનું વિજ્ઞાન આપણી સામે બહુ સરળતાથી મૂકી શકે છે.
તો ચાલો એમના મુખ્ય વિચાર પર આવીએ. હોલના કામનો સાર શું છે? એ કઈ વાત છે જે તેઓ આપણને સમજાવવા માંગે છે?
એમનો કેન્દ્રીય વિચાર બહુ શક્તિશાળી અને સરળ છે. કોઈપણ પદાર્થના ગુણધર્મો, ભલે તે મજબૂતી હોય, લવચિકતા હોય કે પારદર્શિતા,
હા,
તે કોઈ જાદુ નથી. તે એની અંદરની અદ્રશ્ય રચનાનું સીધું પરિણામ છે.
એટલે કે જેવું અંદરનું સ્થાપત્ય તેવું બહારનું વર્તન. વૈજ્ઞાનિકો આને બંધારણ ગુણધર્મ સંબંધ કહે છે, ખરું ને?
બિલકુલ. સ્ટ્રક્ચર પ્રોપર્ટી રિલેશનશિપ. આ એક જ વિચાર બધું સમજાવી દે છે.
અને આ વિચારને આગળ વધારતા તેઓ એક બહુ રસપ્રદ દલીલ કરે છે. તેઓ કહે છે કે માનવ સભ્યતાનો ઇતિહાસ વાસ્તવમાં પદાર્થોનો ઇતિહાસ છે.
હા, તમે જ વિચારો. પાષાણ યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ, આપણે આખા યુગને પદાર્થોના નામથી ઓળખીએ છીએ.
સાચી વાત છે. અને આજે આપણે સિલિકોન યુગમાં જીવી રહ્યા છીએ.
બરાબર. દરેક યુગમાં માનવતાએ ત્યારે જ પ્રગતિ કરી જ્યારે તેણે કોઈ નવા પદાર્થને સમજ્યો અને એનો ઉપયોગ કરવાનું શીખ્યું. પથ્થરમાંથી ઓજારો બનાવવાથી લઈને
સિલિકોનમાંથી ચિપ્સ બનાવવા સુધી.
હા, આ આખી યાત્રા પદાર્થોને કાબૂમાં કરવાની જ છે. અને આ પુસ્તકોનો હેતુ એ જ છે કે આપણે આપણી આસપાસની દુનિયાને એક નવી નજરથી જોઈએ,
જેથી આપણને ખબર પડે કે આપણો સ્માર્ટફોન માત્ર એક ગેજેટ નથી, પણ અણુસ્તરની ઇજનેરીનો એક ચમત્કાર છે. તો ચાલો આ અદ્રશ્ય દુનિયામાં ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી કરીશું?
સૌથી પાયાની વાતથી. દરેક વસ્તુ શેની બનેલી છે? અણુઓ અને એમની વચ્ચેના રાસાયણિક બંધનો.
ઓકે.
આ બંધનો મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે, આયોનિક, સહસંયોજક અને ધાત્વીય. આ બંધનો જ નક્કી કરે છે કે પદાર્થ કેવો હશે.
આને સમજવા માટે કોઈ સરળ ઉદાહરણ, જેમ કે આપણે શરૂઆતમાં હીરા અને ગ્રેફાઇટની વાત કરી, બંને શુદ્ધ કાર્બનના બનેલા છે.
બરાબર.
એક જ તત્વ પણ ગુણધર્મોમાં આટલો મોટો ફરક કેમ?
કારણ કે એમની અંદરની રચના, એમના બંધનોની ગોઠવણ અલગ છે. હીરામાં દરેક કાર્બન પરમાણુ બીજા ચાર પરમાણુઓ સાથે બહુ જ મજબૂત સહસંયોજક બંધનથી જોડાયેલો હોય છે.
એટલે એકદમ મજબૂત જાળી જેવું બને છે.
હા, એક ત્રિપરિમાણીય અત્યંત કઠોર જાળી. એટલે જ હીરો દુનિયાનો સૌથી કઠોર પદાર્થ છે. જ્યારે ગ્રેફાઇટમાં શું થાય છે?
શું થાય છે?
એમાં કાર્બન પરમાણુઓ પાતળા સપાટ સ્તરોમાં ગોઠવાયેલા હોય છે, અને આ સ્તરો એકબીજા સાથે બહુ જ નબળા બંધનોથી જોડાયેલા હોય છે.
ઓહ,
એટલે એ સરળતાથી એકબીજા પર સરકી શકે છે.
બરાબર.
અને એટલે જ પેન્સિલથી લખતી વખતે ગ્રેફાઇટના સ્તરો કાગળ પર ચોંટતા જાય છે. આ તો ગજબ છે, છે ને? એક જ તત્વ પણ ગોઠવણ બદલાતા જ ક્યાંક દુનિયાનો સૌથી કઠણ પદાર્થ બને છે, તો ક્યાંક કાગળ પર લખવા માટેનું સાધન.
આ બતાવે છે કે પદાર્થ વિજ્ઞાનમાં સ્થાપત્ય જ સર્વસ્વ છે.
બરાબર. તો બંધનનો પ્રકાર મહત્વનો છે, પણ તમે જે કહ્યું એમ એ બંધનોની ગોઠવણી કેવી છે, વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત, તે પણ એટલું જ મહત્વનું છે.
એટલે અહીં બે મુખ્ય પ્રકારો આવે છે, સ્ફટિકીય અને આકારહીન.
હા, ક્રિસ્ટલાઇન અને એમોર્ફસ.
આમાં શું તફાવત છે?
સ્ફટિકીય પદાર્થોમાં અણુઓ એકદમ ચોક્કસ પુનરાવર્તિત પેટર્નમાં ગોઠવાયેલા હોય છે, જાણે સૈનિકો પરેડમાં ઊભા હોય.
અને આકારહીનમાં?
આકારહીન પદાર્થોમાં અણુઓની ગોઠવણી અવ્યવસ્થિત હોય છે, જાણે કે કોઈ થીજેલું પ્રવાહી હોય.
આનું કોઈ સારું ઉદાહરણ?
શ્રેષ્ઠ ઉદાહરણ છે ક્વોર્ટ્ઝ અને કાચ. બંને સિલિકોન ડાયોક્સાઇડ SiO2થી બનેલા છે, પણ ક્વોર્ટ્ઝ સ્ફટિકીય છે અને કાચ આકારહીન છે.
અને એટલે જ કાચ પારદર્શક હોય છે, કારણ કે એની અવ્યવસ્થિત રચના પ્રકાશને પસાર થવા દે છે.
હા, સરળ શબ્દોમાં કહીએ તો એની અવ્યવસ્થિત રચનામાં પ્રકાશના કિરણોને વેરવિખેર કરવા માટે કોઈ નિયમિત સપાટીઓ નથી હોતી, એટલે પ્રકાશ સીધો પસાર થઈ જાય છે.
સમજાયું. તો આપણે બંધનો અને ગોઠવણી વિશે સમજ્યા, પણ હવે જે મુદ્દો આવે છે તે મને સૌથી વધુ આશ્ચર્યજનક લાગ્યો. હોલ કહે છે કે પદાર્થોમાં ખામીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
હા,
આ તો ઉલટી વાત લાગે છે. આપણે તો હંમેશા માનીએ છીએ કે સંપૂર્ણતા જ સારી હોય.
અને આ જ પદાર્થ વિજ્ઞાનનો સૌથી મોટો અને વિરોધાભાસી સત્ય છે. ખાસ કરીને ધાતુઓમાં સંપૂર્ણતા ઉપયોગી નથી.
એમ?
હા, ધાતુઓમાં ડિસલોકેશન્સ નામની રેખીય ખામીઓ હોય છે. કલ્પના કરો કે અણુઓની એકદમ સીધી હરોળ છે, પણ વચ્ચે એક હરોળ અધૂરી છે.
ઓકે.
આ અધૂરી હરોળની ધારને ડિસલોકેશન કહેવાય છે.
તો આ ખામીનો ફાયદો શું?
આ ખામીને કારણે જ ધાતુઓ તૂટ્યા વિના વળી શકે છે. જ્યારે આપણે ધાતુ પર બળ લગાવીએ છીએ ત્યારે આ ડિસલોકેશન્સ સરળતાથી આગળ વધે છે,
જેનાથી અણુઓના સ્તરો એકબીજા પર સરકી શકે છે.
બરાબર. જો ધાતુનો સ્ફટિક એકદમ સંપૂર્ણ હોત તો એને વાળવા માટે બહુ જ વધારે બળની જરૂર પડત, અને કદાચ સિરામિકની જેમ બટકી જાત.
એક મિનિટ, આ તો ગજબ છે. તો શું એનો અર્થ એ છે કે એક સંપૂર્ણ ધાતુનો ટુકડો વાસ્તવમાં નબળો હશે?
એક રીતે કહીએ તો હા, બરડ હશે.
આ સિદ્ધાંતનું કોઈ સામાન્ય ઉદાહરણ છે જેનો આપણે રોજ ઉપયોગ કરતા હોઈએ?
બિલકુલ. શ્રેષ્ઠ ઉદાહરણ છે સ્ટીલ. શુદ્ધ લોખંડ પ્રમાણમાં નરમ હોય છે, પણ જ્યારે આપણે એમાં થોડો કાર્બન ઉમેરીએ છીએ, જે એક પ્રકારની અશુદ્ધિ અથવા ખામી છે, ત્યારે તે કાર્બનના નાના અણુઓ પેલા ડિસલોકેશન્સની ગતિમાં અવરોધ ઊભો કરે છે,
એમને આગળ વધતા રોકે છે.
હા, અને આનાથી લોખંડ અનેક ગણું મજબૂત બને છે, જેને આપણે સ્ટીલ કહીએ છીએ.
આ તો ખરેખર અદ્ભુત છે. હીરામાં એની સંપૂર્ણ સ્ફટિક રચના એને મજબૂતી આપે છે, પણ સ્ટીલમાં
એની અપૂર્ણતા.
હા, એની અપૂર્ણતા એટલે કે કાર્બન ઉમેરીને જાણી જોઈને ઊભી કરેલી ખામી એને મજબૂતી આપે છે.
વિજ્ઞાન બે તદ્દન વિપરીત રસ્તાઓ અપનાવે છે,
અને આ જ સિદ્ધાંતોના આધારે આપણે પદાર્થોના મુખ્ય વર્ગોને સમજી શકીએ. ધાતુઓ, સિરેમિક્સ અને પોલિમર.
બરાબર. અને આજે તો આપણે માત્ર કુદરતમાં મળતા પદાર્થો પર નિર્ભર નથી, આપણે કાર્બન ફાઇબર જેવા નવા કમ્પોઝિટ મટીરિયલ્સ ડિઝાઇન કરીએ છીએ, જે સ્ટીલ કરતાં મજબૂત અને એલ્યુમિનિયમ કરતાં હલકા હોય છે.
આખી ચર્ચામાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ સ્પષ્ટપણે બહાર આવે છે. પહેલો અને સૌથી મૂળભૂત સંદેશ તો એ જ છે કે બંધારણ જ ગુણધર્મ નક્કી કરે છે.
હા, આ પદાર્થ વિજ્ઞાનનો સાર્વત્રિક નિયમ છે. બહાર જે દેખાય છે એનું કારણ અંદરની અણુસ્તરની ગોઠવણીમાં છુપાયેલું છે.
બીજો મુખ્ય સંદેશ જે આપણે શરૂઆતમાં ચર્ચ્યો કે પદાર્થોએ સભ્યતાને આકાર આપ્યો છે. આના સંદર્ભમાં ભારતમાં દિલ્હીનો લો સ્તંભ એક અદ્ભુત ઉદાહરણ છે.
ચોક્કસ.
એ 1600 વર્ષથી વધુ જૂનો છે અને એને ભાગ્યે જ કાટ લાગ્યો છે. આ કેવી રીતે શક્ય છે?
આ પ્રાચીન અને કદાચ આકસ્મિક પદાર્થ વિજ્ઞાનનું ઉત્તમ ઉદાહરણ છે. વિશ્લેષણ બતાવે છે કે એ સ્તંભના લોખંડમાં ફોસ્ફરસનું પ્રમાણ ઊંચું છે. આ ફોસ્ફરસે સમય જતા સપાટી પર એક રક્ષણાત્મક નિષ્ક્રિય પળ બનાવવામાં મદદ કરી. એમણે આધુનિક સાધનો વિના એક કાટ પ્રતિરોધક મિશ્ર ધાતુ બનાવી દીધી હતી.
અને ત્રીજો સૌથી આશ્ચર્યજનક સંદેશ એ જ છે કે ખામી એક ઉપયોગી સાધન છે. આપણે સ્ટીલની વાત કરી, પણ આનો બીજો કોઈ સામાન્ય દાખલો છે?
ચોક્કસ. સોનાના દાગીના. આપણે જે ઘરેણા પહેરીએ છીએ તે સામાન્ય રીતે 22 કેરેટ સોનાના હોય છે, 24 કેરેટના નહીં.
કેમ?
કારણ કે શુદ્ધ 24 કેરેટ સોનું બહુ નરમ હોય છે.
બરાબર.
એને કઠણ અને ટકાઉ બનાવવા માટે એમાં તાંબુ કે ચાંદી જેવી અશુદ્ધિ મિશ્રિત કરવામાં આવે છે. અહીં પણ અપૂર્ણતા જ એને ઉપયોગી બનાવે છે.
અને અંતે સૌથી મહત્વનો સંદેશ છે ટકાઉપણાની અનિવાર્યતા. એવું લાગે છે કે આપણે હવે એક નવા પદાર્થયુગના ઉંમરે ઊભા છીએ.
બરાબર. ભવિષ્ય એવા પદાર્થોનું છે જે રિસાયકલ કરી શકાય, જે પર્યાવરણને નુકસાન ન કરે અને જે સોલાર પેનલ્સ અને બેટરી જેવી ટેકનોલોજીને વધુ કાર્યક્ષમ બનાવે.
આવનારો યુગ સસ્ટેનેબલ મટીરિયલ્સનો હશે.
હા,
હોલના પુસ્તકોમાં એવા ઘણા વિચારો છે જે મગજમાં ઘર કરી જાય છે. અમુક વાક્યો તો સૂત્ર જેવા લાગે છે.
હા, જેમ કે એક વિચાર જે આખી ચર્ચાનો સાર છે, પદાર્થના ગુણધર્મો તેના આંતરિક સ્થાપત્યની સીધી અભિવ્યક્તિ છે.
આ આપણને શીખવે છે કે કોઈ પણ સમસ્યાને સમજવા માટે એના મૂળમાં જવું જરૂરી છે.
બરાબર.
મને જે વિચાર સૌથી વધુ ગમ્યો તે હતો, પદાર્થોની દુનિયામાં ખામીઓ એ નિષ્ફળતા નથી, તે વિશેષતાઓ છે. આ તો જીવનનો પણ એક મોટો પાઠ છે.
સાચી વાત છે. જે વસ્તુને આપણે આપણી ખામી સમજીએ છીએ તે કદાચ આપણી વિશિષ્ટતા હોઈ શકે છે.
બિલકુલ.
અને ભવિષ્ય તરફ જોતા આ વિચાર બહુ જ શક્તિશાળી છે. આપણે પદાર્થો શોધવાના યુગમાંથી પદાર્થોની રચના કરવાના યુગમાં આવી ગયા છીએ.
એટલે કે હવે આપણે પ્રકૃતિના દયા પર નિર્ભર નથી, આપણે આપણી જરૂરિયાત મુજબ અણુ સ્તરેથી નવા પદાર્થો બનાવી શકીએ છીએ.
હા, આ માનવ બુદ્ધિની એક મોટી છલાંગ છે.
અને આ બધું જ જ્ઞાન માત્ર પ્રયોગશાળા પૂરતું સીમિત નથી, આપણે દરરોજ દર મિનિટે એનો અનુભવ કરીએ છીએ, ખરું ને?
ચોક્કસ. ચલો રસોડામાં જઈએ. ધાતુનો તવો ઝડપથી ગરમ થાય છે.
કારણ કે એ ઉષ્માનો સુવાહક છે.
હા, પણ કેમ? કારણ કે એના ધાત્વીય બંધોનોમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન ગરમીનું સરળતાથી વહન કરે છે. પણ એનું પ્લાસ્ટિકનું હેન્ડલ ગરમ નથી થતું.
કારણ કે એ અવાહક છે.
બરાબર. સિરામિકનો કપ હાથમાંથી પડે તો તૂટી જાય, કારણ કે એના મજબૂત બંધનો વળી શકતા નથી. પણ સ્ટીલનો ગ્લાસ ફક્ત વેંકાઈ જાય છે
એની અંદરની ખામીઓને કારણે.
બરાબર.
અને ટેકનોલોજીમાં તો આ વિજ્ઞાન ચરમસીમાએ છે. આપણા સ્માર્ટફોનની સિલિકોન ચિપ, એ શું છે?
એ એક લગભગ સંપૂર્ણ સિલિકોન સ્ફટિક છે જેમાં જાણી જોઈને ખૂબ જ ચોક્કસ જગ્યાએ અન્ય તત્વોની અશુદ્ધિઓ ઉમેરવામાં આવી છે.
ડોપિંગ કહે છે એ પ્રક્રિયાને. એની રચના એવી રીતે કરવામાં આવી છે કે તે દબાણ અને ખેંચાણ બંને સહન કરી શકે. આ બધું જ પદાર્થ વિજ્ઞાનને આભારી છે.
આ સમગ્ર ચર્ચામાંથી મારા માટે સૌથી મોટો બોધ એ હતો કે આપણી આસપાસની ભૌતિક દુનિયા કોઈ અકસ્માત નથી. દરેક વસ્તુ પાછળ એક તર્ક છે, એક કારણ છે, અને એ કારણ એના અણુ બંધારણમાં છુપાયેલું છે.
બરાબર.
અને નિયંત્રિત અપૂર્ણતાનો વિચાર કે કેવી રીતે ખામીઓનો ઉપયોગ કરીને વધુ સારી અને મજબૂત વસ્તુઓ બનાવી શકાય તે ખરેખર બહુ પ્રેરણાદાયક છે.
અને મારા માટે પદાર્થો અને માનવ ઇતિહાસ વચ્ચેનો ઊંડો સંબંધ બહુ રસપ્રદ હતો. એ સમજવું કે પથ્થર, કાંસ્ય અને લોખંડ માત્ર પદાર્થો નથી, પણ માનવ સભ્યતાના આખા યુગ છે.
હા,
તે ઇતિહાસને જોવાની એક નવી દ્રષ્ટિ આપે છે. આપણે ખરેખર એક પદાર્થ ક્રાંતિના યુગમાં જીવી રહ્યા છીએ, અને આપણું ભવિષ્ય એ વાત પર નિર્ભર કરશે કે આપણે ટકાઉ વિકાસ માટે કેવા નવા પદાર્થોની રચના કરીએ છીએ.
સાચી વાત.
આ ચર્ચા પછી હું મારા કોફી મગને પણ થોડા વધુ આદરથી જોઈશ.
ચોક્કસ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.